એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં સ્વાગત. આજે આપણે એક એવી કૃતિની ગલીઓમાં ફરવા નીકળ્યા છીએ જે એમ કહી શકાય કે 20મી સદીના સાહિત્યનો પર્યાય છે.
હા, અને જે વાંચવી એ પોતે જ એક સાહસ જેવું છે.
બિલકુલ. જેમ્સ જોઈસ કૃત યુલિસિસ આ ફક્ત એક નવલકથા નથી, આ તો આધુનિક સાહિત્યનો મતલબ કે પાયાનો પથ્થર છે.
સાચી વાત. 1922માં જ્યારે પેરિસમાં પ્રકાશિત થઈ ત્યારે તો જાણે સાહિત્ય જગતમાં ભૂકંપ આવી ગયો.
હમ, કોઈકે વખાણી, કોઈકે વખોડી.
હા, કોઈકે આ તો પ્રતિભાનો ચમત્કાર છે, તો વળી કોઈકે કે આ તો અશ્લીલ છે, સમજાતું જ નથી.
અને એટલે જ તો અમેરિકાને બ્રિટનમાં વર્ષો સુધી પ્રતિબંધ પણ રહ્યો, ખરું ને?
બરાબર. સ્થિતિ એવી હતી જાણે કોઈએ શાંત સરોવરમાં મોટો પથ્થર ફેંક્યો હોય.
અને એ પથ્થરના વમોળો મને લાગે છે આજે પણ અનુભવાય છે. જોઈસે આધાર લીધો હોમરના ઓડિસીનો.
હા, પેલું પ્રાચીન ગ્રીક મહાકાવ્ય.
પણ અહીં કોઈ ઓડિસિયસની 10 વર્ષની દરિયાઈ સફર નથી, અહીં છે ડબલિન શહેર.
અને સમય ફક્ત એક દિવસ,
16 જૂન 1904. બસ આ 24 કલાકમાં જોઈસે આધુનિક માણસના મનનું, એની ભટકામણનું, એની શોધનું આખું મહાકાવ્ય રચી કાઢ્યું.
અદ્ભુત. તો પછી સવાલ એ થાય કે આટલું વિવાદાસ્પદ અને જટિલ પુસ્તક એને આજે સમજવાની શું જરૂર?
એ જ. ચાલો આજના સંવાદમાં આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરીએ, એના ઊંડાણમાં ઉતરીએ.
ચોક્કસ. આપણે જોઈસ વિશે થોડી વાત કરીશું, એ સમયનું ડબલિન કેવું હતું એ સમજીશું.
અને પેલા 3 મુખ્ય પાત્રો, લિયોપોલ્ડ બ્લૂમ, સ્ટીફન ડેડાલસ અને મોલી બ્લૂમ, એમના મનમાં શું ચાલી રહ્યું છે એ જોશું.
હા, અને કથાના અમુક ખાસ ભાગો, એની થીમ્સ અને પેલી જોઈસની ખાસ શૈલી, એ બધું જ.
તો શરૂઆત કરીએ જેમ્સ જોઈસથી. 1882માં જન્મ, 1941માં અવસાન. આયર્લેન્ડના લેખક.
પણ મોટાભાગનું જીવન તો આયર્લેન્ડ બહાર વિતાવ્યું નહીં.
હા, પણ એમનું દિલ હંમેશા ડબલિનમાં જ રહ્યું. એમની જૂની કૃતિઓ જુઓ, ડબલિનર્સ કે અ પોર્ટ્રેટ ઓફ ધી આર્ટિસ્ટ.
હા, એમાં પણ ડબલિન કેન્દ્રમાં છે, પણ યુલિસિસમાં તો વાત જ અલગ છે. જાણે ડબલિન પોતે જ એક પાત્ર બની ગયું હોય.
બરાબર. જોઈસ પોતે કહેતા કે જો ડબલિન નષ્ટ થઈ જાય ને તો એમના પુસ્તકમાંથી એને ફરી બનાવી શકાય.
શું વાત છે! આ બતાવે છે એમનો લગાવ અને એમનું બારીકાઈથી કરેલું નિરીક્ષણ.
એમણે ખાલી શહેરના રસ્તા કે મકાનો જ નથી વર્ણવ્યા.
ના ના, ત્યાંની હવા, લોકોની બોલી, એમની માનસિકતા, બધું જ પકડ્યું છે. અને એમનો હેતુ પણ એ જ હતો ને કે માનવ અનુભવની પૂરેપૂરી વાસ્તવિકતા પકડવી.
ફક્ત બહાર શું થાય છે એ નહીં, પણ મનની અંદર શું ચાલે છે એ પણ. પેલો આંતરિક સંવાદ, વિખરાયેલા વિચારો.
હા, અને એ જ આપણને યુલિસિસના હાર્દ સુધી લઈ જાય છે. આ કોઈ સીધી સાધી વાર્તા નથી.
ના, શરૂઆત, મધ્ય, અંત એવું સ્પષ્ટ નથી. આ તો 3 મુખ્ય પાત્રોના મનનો પ્રવાહ છે. એમના વિચારો, લાગણીઓ, યાદો, જે 16 જૂન 1904ના દિવસે ડબલિનમાં ભટકે છે.
તો કોણ છે આ પાત્રો? પહેલા લઈએ લિયોપોલ્ડ બ્લૂમને.
મધ્યમ વયના યહૂદી જાહેરાત એજન્ટ.
હા, હોમરના યુલિસિસનો આધુનિક અવતાર ખરો, પણ કોઈ યોદ્ધા જેવો નહીં, એકદમ સામાન્ય માણસ.
જિજ્ઞાસુ છે, સહાનુભૂતિવાળો છે, પણ સાથે સાથે એની ખામીઓ અને એકલતા પણ છે.
અને પેલું કેથોલિક ડબલિનમાં યહૂદી હોવું, એના લીધે એ હંમેશા થોડો બહારનો માણસ જેવો અનુભવે છે.
એની એકલતાનું બીજું કારણ અંગત પણ છે. પેલો એનો નાનો દીકરો રૂડી.
હા, જે વર્ષો પહેલા ગુજરી ગયો, એ દુઃખે એના અને એની પત્ની મોલી વચ્ચે જાણે એક ભાવનાત્મક દિવાલ બનાવી દીધી છે.
અને એને એ પણ ખબર છે કે આજે 16 જૂને એની પત્ની મોલી એના મેનેજર બ્લેઝિસ બોયલન સાથે સંબંધ બાંધવાની છે.
કેટલી બધી વેદના! અને આ બધાની વચ્ચે એ ડબલિનમાં ફરે છે. એની યાત્રા કોઈ જીત માટે નથી.
ના, કદાચ એ ખાલી કોઈક માનવીય જોડાણ શોધી રહ્યો છે, કોઈક સમજણ. જાણે કોઈ પિતા પોતાના ખોવાયેલા દીકરાને શોધતો હોય.
અને એ જ દિવસે બીજો એક યુવાન પણ ભટકી રહ્યો છે, સ્ટીફન ડેડાલસ.
હા, પેલો જોઈસની આગલી નવલકથાનો નાયક. તેજસ્વી તો છે, પણ થોડો અહંકારી પીડિત કલાકાર
ન કરીને દગો કર્યો. આ જે અંતરાત્માનો ડંખ છે ને, એ જ એને કોરી ખાય છે.
એટલે સ્ટીફન પણ એક રીતે દેશનિકાલ જેવો જ છે. પોતાના કુટુંબથી, ધર્મથી, દેશથી એ ઇતિહાસના દુઃસ્વપ્નમાંથી જાગવા માગે છે,
એક સાચો કલાકાર બનવા.
અને બ્લૂમ સાથે એનું મળવું એ કદાચ એના માટે એક રસ્તો ખોલી શકે. પેલી બૌદ્ધિક શુષ્કતામાંથી બહાર આવીને સામાન્ય માનવીય કરુણા અને અનુભવ તરફ જવાનું.
અને પછી ત્રીજી વ્યક્તિ, મોલી બ્લૂમ, લિયોપોલ્ડની પત્ની.
હા, હોમરની પેનેલોપ જેવી ઘરે રાહ જોતી પત્ની.
પણ આ પેનેલોપ કંઈ નિષ્ક્રિય નથી હો. મોટાભાગના પુસ્તકમાં તો એ જાણે પડદા પાછળ છે, ખાલી બીજાના વિચારોમાં આવે.
પણ અંતે
છેલ્લા પ્રકરણમાં જોઈસ આપણને સીધા એના મનમાં લઈ જાય છે. એ ગાયિકા છે, જીવનને ભરપૂર જીવવા માંગતી સ્ત્રી, પોતાની ઈચ્છાઓ, હતાશાઓ બધું બેધડક.
અને પેલો બોયલન સાથેનો સંબંધ, એ એના લગ્નની એકલતાનું પરિણામ કહી શકાય? પુત્રના મૃત્યુ પછી આવેલી શુષ્કતા.
હા, કંઈક અંશે. પણ એનો અને બ્લૂમનો સંબંધ ખાલી બેવફાઈનો જ નથી, એમાં વર્ષોનો સાથ છે, દુઃખ છે અને ક્યાંક ઊંડે દબાયેલો સ્નેહ પણ છે. એનું પાત્ર બહુ જ જટિલ અને વાસ્તવિક છે, ખાસ કરીને છેલ્લા પ્રકરણમાં એ ખીલે છે.
તો આ ત્રણ પાત્રો, એમની એક દિવસની યાત્રા 18 પ્રકરણોમાં વહેંચાયેલી,
અને દરેક પ્રકરણની શૈલી પાછી અલગ, હોમરના ઓડિસીના કોઈક પ્રસંગ સાથે જોડાયેલી. આખી નવલકથાનો પ્રવાહ તો બહુ લાંબો છે, પણ અમુક મુખ્ય સ્ટેશનો જોઈએ.
ચોક્કસ. શરૂઆતમાં આપણે સ્ટીફનને જોઈએ છીએ માર્ટેલો ટાવરમાં એના મિત્ર બક મુલિગન સાથે. ત્યાં પેલી માતાની યાદો અને અપરાધભાવ એને ઘેરી વળે છે.
હા, પછી એ સેન્ડી માઉન્ટના દરિયા કિનારે એકલો ફરે છે, એ પ્રકરણ છે પ્રોટિયસ. અને ત્યાં આપણને પેલી ચેતના પ્રવાહ શૈલીનો જોરદાર અનુભવ થાય છે.
વિચારો, યાદો, ફિલોસોફી, સંવેદનાઓ બધું એકબીજામાં ભળી જાય, જાણે મનના મોજાનો ઘૂઘવાટ શબ્દોમાં ઉતર્યો હોય.
અને બીજી બાજુ બ્લૂમનો દિવસ શરૂ થાય છે. ઘરે નાસ્તો બનાવે છે, કેલિપ્સો, પત્ની માટે આવેલો બોયલનનો પત્ર જુએ છે. એના મનમાં જાત જાતના વિચારો ચાલે છે, વિજ્ઞાન, રાજકારણ, પત્નીની બેવફાઈ.
પછી એ જાય છે એક મિત્રના અંતિમ સંસ્કારમાં, હેડિસ પ્રકરણ.
ત્યાં મૃત્યુ, શોક, પોતાના પિતાની આત્મહત્યા, દીકરા રૂડીનું મૃત્યુ, આ બધા પર ગહન ચિંતન કરે છે. અહીં બ્લૂમની સંવેદનશીલતા દેખાય છે.
દિવસ આગળ વધે છે. બ્લૂમ અને સ્ટીફનના રસ્તા એકબીજાની નજીક આવે છે, પણ મળે નહીં. જેમ કે અખબારની ઓફિસમાં એઓલસ.
હા, અને નેશનલ લાઇબ્રેરીમાં સિલ્લા અને કેરિબ્ડિસ. ત્યાં સ્ટીફન પેલો શેક્સપિયરના હેમ્લેટ પર પોતાનો સિદ્ધાંત સમજાવતો હોય છે.
અને આ પ્રકરણોમાં જોઈસના શૈલીના પ્રયોગો જોવા જેવા છે. એઓલસમાં અખબારી હેડલાઇન જેવી સ્ટાઇલ,
અને સાયરન્સ પ્રકરણ તો જાણે સંગીતની રચના હોય. બ્લૂમ હોટેલમાં જમે છે, બોયલન મોલીને મળવા જવાનો છે, એ બધી વેદના જાણે સંગીતમાં વણાઈ ગઈ હોય.
પછી પેલું સાયક્લોપ્સ પ્રકરણ આવે પબમાં.
હા, જ્યાં બ્લૂમની ટક્કર થાય છે પેલા ઉગ્ર રાષ્ટ્રવાદી અને યહૂદી વિરોધી ધ સિટીઝન સાથે.
ત્યાં બ્લૂમ પ્રેમ અને માનવતાની વાત કરે છે, પણ એને અપમાનિત થવું પડે છે.
એ તે સમયના આયર્લેન્ડનું કડમું સત્ય બતાવે છે. પણ સૌથી અઘરું અને પ્રયોગશીલ પ્રકરણ તો કદાચ સરસી છે.
હા, સરસી નવલકથાનો ક્લાઇમેક્સ કહી શકાય. ડબલિનનો પેલો રેડ લાઇટ વિસ્તાર, અને આખું પ્રકરણ નાટકની સ્ક્રિપ્ટના રૂપમાં લખાયું છે.
બરાબર. સ્ટીફન અને બ્લૂમ બંને નશામાં છે, અને એમના મનમાં દબાયેલા ડર, ઈચ્છાઓ, અપરાધભાવ બધું વિચિત્ર ભ્રામક દૃશ્યોમાં બહાર આવે છે. વાસ્તવિકતા અને ભ્રમ ભળી જાય છે.
અને આ અંધાધૂંધીમાં સ્ટીફન મુશ્કેલીમાં મુકાય છે, અને બ્લૂમ એને બચાવે છે એક પિતાની જેમ.
અહીં જ જાણે પેલો પિતા પુત્રનો સાંકેતિક મેળાપ થાય છે.
અને પછી અંત તરફ ઇઠાકા પ્રકરણ, બ્લૂમ સ્ટીફનને ઘરે લઈ જાય છે.
આ પ્રકરણની શૈલી સાવ અલગ, એકદમ ઠંડી, વૈજ્ઞાનિક પ્રશ્નોત્તરી જેવી, જાણે દિવસભરની લાગણીઓનો હિસાબ થતો હોય.
સ્ટીફન જાય છે બ્લૂમ મોલી પાસે, પથારીમાં પાછો ફરે છે. અને પછી છેલ્લું પ્રકરણ પેનેલોપ.
આખું પ્રકરણ મોલીના મનમાં, લગભગ 40 પાના, એક જ વાક્ય, કોઈ વિરામચિહ્ન નહીં,
અકલ્પનીય.
એના વિચારો મુક્તપણે વહે છે. એનું બાળપણ, પ્રેમીઓ, સંગીત, દીકરી, બ્લૂમ માટેની લાગણીઓ, ફરિયાદો, બોયલન, બધું જ.
અને અંત ક્યાં થાય છે?
અંતે એના વિચારો પાછા જાય છે એ દિવસ પર જ્યારે બ્લૂમે એને પ્રપોઝ કર્યું હતું, અને નવલકથા પૂરી થાય છે એના જગપ્રસિદ્ધ શબ્દો સાથે, એન્ડ યસ આઈ સેડ યસ આઈ વિલ યસ.
અને હા, મેં કહ્યું હા, હું કરીશ, હા. અદ્ભુત, એકદમ જીવનનો સ્વીકાર.
આ પ્રકરણોની વાત પરથી જ ખબર પડે કે જોયસે કેટલી વિવિધ શૈલીઓ વાપરી છે. આ ખાલી સ્ટાઇલ માટે નથી કર્યું એમણે,
ના, એ વાસ્તવિકતાના અલગ અલગ પાસા અને માનવ મનની જટિલતાને પકડવાનો પ્રયાસ છે. જાણે કહે છે કે જીવનને કોઈ એક રીતે ન જોઈ શકાય.
બરાબર, અને એ જ આપણને નવલકથાના મુખ્ય વિષયો તરફ લઈ જાય છે. પહેલો વિષય તો સ્પષ્ટ છે, દેશ નિકાલ અને વિમુક્તા.
સ્ટીફન બૌદ્ધિક રીતે અલગ, બ્લૂમ સામાજિક અને વંશીય રીતે, મોલી ભાવનાત્મક રીતે.
બધા જાણે ઘર શોધી રહ્યા છે, એક ભૌતિક જગ્યા અને એક માનસિક શાંતિ.
અને આ શોધ જોડાયેલી છે બીજા વિષય સાથે, પિતાની શોધ.
સર્ચ ફોર અ ફાધર. સ્ટીફનને આધ્યાત્મિક પિતા જોઈએ છે. બ્લૂમ, જેણે દીકરો ગુમાવ્યો છે, તે અજાણતા સ્ટીફનમાં દીકરા જેવું કંઈક જુએ છે.
એમનું મળવું કદાચ અધૂરું છે, પણ એક શક્યતા તો બતાવે છે પેઢીઓ વચ્ચેના સંવાદની.
આજના જમાનામાં જે તૂટેલા સંબંધો છે એના પર પણ આ વાત પ્રકાશ પાડે છે.
પછી આવે છે પ્રેમ, લગ્ન અને બેવફાઈ.
લવ, મેરેજ એન્ડ ઇન્ફિડેલિટી.
અને જોઈસ અહીં કોઈ રોમેન્ટિક ચિત્ર નથી આપતા. બ્લૂમ અને મોલીનું લગ્ન તૂટેલું છે, એમાં દુઃખ છે, હતાશા છે, બેવફાઈ છે,
પણ એમાં વર્ષોનો સાથ, સમજણ અને ઊંડો સ્નેહ પણ છે.
હા, અને મોલીનું છેલ્લું હા એ ખાલી બ્લૂમ માટે નથી, એ જીવનનો સ્વીકાર છે, જે પ્રેમની જટિલતા અને ટકી રહેવાની શક્તિ બતાવે છે.
અને જે રીતે જોયસે શરીર અને મનને જોડ્યા છે, ધ બોડી એન્ડ ધ માઇન્ડ, એ ખરેખર ક્રાંતિકારી હતું. પાત્રોના ઊંડા વિચારોની સાથે એમની ભૂખ, તરસ, શારીરિક ક્રિયાઓ, ઈચ્છાઓ, બધું જ સહેજતાથી આવે છે.
જે વાતો પહેલાના સાહિત્યમાં ટાળવામાં આવતી એને જોયસે માનવ અનુભવનો ભાગ ગણ્યો. આખું માણસનું ચિત્ર, ખાલી આત્માનું નહીં.
આ ઉપરાંત આઇરિશ ઓળખ અને પેલો લકવો,
આઇરિશ આઇડેન્ટિટી એન્ડ પેરાલિસિસ. જોયસ ડબલિનને પ્રેમ કરતા હતા, પણ એની જડતા, ધર્મ, રાજકારણ, ભૂતકાળનું વળગણ એની ટીકા પણ કરતા હતા.
પેલું સાયક્લોપ્સ પ્રકરણ યાદ છે? ધ સિટીઝનનો હિંસક રાષ્ટ્રવાદ અને બ્લૂમની માનવતાવાદી દલીલ, જાણે આયર્લેન્ડના ભવિષ્ય માટેના બે રસ્તા.
અને આ બધાની વચ્ચે જે મુખ્ય વિચાર મને લાગે છે તે છે રોજિંદા જીવનની વીરતા,
હિરોઇઝમ ઓફ ધી એવરીડે.
બરાબર, એક સામાન્ય માણસ લિયોપોલ્ડ બ્લૂમ, એના એક દિવસને હોમરના મહાકાવ્યની બરાબરી આપીને જોઈશ શું કહે છે,
કે ખરી વીરતા મોટા યુદ્ધોમાં નથી, પણ રોજબરોજના સંઘર્ષોમાં છે, નાની નાની દયામાં છે, ટકી રહેવામાં છે.
બ્લૂમની જે સહાનુભૂતિ છે, એની સમજણ છે, એ જ એને આધુનિક યુગનો હીરો બનાવે છે, અણધાર્યો હીરો. આ બધા વિષયોને રજૂ કરવાની રીત, એટલે કે જોઈસની શૈલી, એ પણ એટલી જ મહત્વની છે. સૌથી વધુ ચર્ચાય છે ચેતના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ.
હા, આ શું છે ખરેખર? સાદી ભાષામાં કહીએ તો આપણા મનમાં વિચારો કેમ ચાલે છે? એક પરથી બીજા પર કૂદકા મારે, યાદો આવે, અચાનક કોઈ સંવેદના થાય, અધૂરા વાક્યો,
એક પ્રવાહની જેમ.
બરાબર, જોયસે આ જ કુદરતી અસંપાદિત માનસિક પ્રવાહને સીધો પાના પર ઉતારવાનો પ્રયત્ન કર્યો, એટલે વાંચતી વખતે લાગે કે જાણે પાત્રના મનમાં જીવી રહ્યા છીએ,
જાણે એમના વિચારોનું લાઈવ પ્રસારણ.
હા, એટલે શરૂઆતમાં અઘરું લાગે, પણ પછી એની મજા આવે.
પણ જોઈસ ખાલી આટલેથી અટક્યા નથી, એમણે શૈલીની પેરોડી અને મિશ્રણનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે.
સ્ટાઇલિસ્ટિક પેરોડી એન્ડ પેસ્ટિશ. દરેક પ્રકરણની શૈલી અલગ, ક્યાંક અખબાર, ક્યાંક સંગીત, ક્યાંક નાટક, ક્યાંક પ્રશ્નોત્તરી.
આ શું બતાવે છે?
મને લાગે છે એ બતાવે છે કે વાસ્તવિકતા બહુમુખી છે, એને કોઈ એક રીતે ન કહી શકાય. દરેક શૈલી એના અલગ પાસાને ઉજાગર કરે છે.
અને બીજું, એ ભાષાની શક્યતાઓનો ઉત્સવ છે.
ચોક્કસ, જોઈસ શબ્દો સાથે રમે છે, નવા શબ્દો ઘડે છે, શ્લેષ વાપરે છે, જુદી જુદી ભાષાઓ ભેળવે છે. આ વાંચનને પડકારજનક બનાવે પણ સમૃદ્ધ પણ બનાવે. વાચકને પણ વિચારવું પડે.
અને આ બધામાં ઉમેરાય છે પ્રતીકો, રૂપકો અને સાહિત્યિક ઉલ્લેખો.
સિમ્બોલિઝમ, એલિગરી, ઓલ્યુઝન્સ, હોમર તો છે જ, પણ શેક્સપિયર, બાઇબલ, દાંતે, આઈગીશ ઇતિહાસ, કેટલું બધું વણાયેલું છે
જે સામાન્ય દિવસની ઘટનાઓને પણ વિશાળ સાંસ્કૃતિક સંદર્ભ આપી દે છે.
આ બધું મળીને યુલિસિસને એવો ગ્રંથ બનાવે છે જે દરેક વાચને નવો લાગે.
આપણે બે યાદગાર અવતરણો જોઈએ જે આ ઊંડાણ બતાવે છે. પહેલું, સ્ટીફનનું વાક્ય, હિસ્ટરી ઇઝ અ નાઇટમેર ફ્રોમ વિચ આઈ એમ ટ્રાઇંગ ટુ અવેક.
ઇતિહાસ એક દુઃસ્વપ્ન છે જેમાંથી હું જાગવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ સ્ટીફનની આખી મથામણનો સાર છે.
એના માટે ઇતિહાસ આયર્લેન્ડનો કે પોતાનો અંગત ભૂતકાળ, પેલો અપરાધભાવ, એ બોજ છે.
હા, એક દુઃસ્વપ્ન જે એને જકડી રાખે છે. એમાંથી એને કલાકાર તરીકે બહાર નીકળીને કંઈક નવું કરવું છે. આ એના સ્વાતંત્ર્ય માટેનો સંઘર્ષ છે.
અને બીજું, પેલું છેલ્લું વાક્ય મોલી બ્લૂમનું, એન્ડ યસ આઈ સેડ યસ આઈ વિલ યસ.
અને હા, મેં કહ્યું હા, હું કરીશ હા. આ નાનકડા વાક્યમાં ગજબની તાકાત છે.
એ એના ભૂતકાળના પ્રેમની સ્વીકૃતિની ક્ષણ યાદ કરે છે.
હા, પણ નવલકથાના અંતે આખા દિવસના સંઘર્ષો પછી આ હા ખાલી બ્લૂમ માટે નથી, એ જીવન માટે, પ્રેમ માટે, સ્ત્રીત્વ માટે, શારીરિકતા માટે, બધી જટિલતાઓ સાથે એક શક્તિશાળી સ્વીકૃતિ છે.
દિવસભરના ઘર્ષણ પછી એકદમ હકારાત્મક અંત.
બરાબર, શુદ્ધ, આનંદી, જીવનદાયી.
હવે યુલિસિસ વાંચવાનો અનુભવ. શરૂઆતમાં તો અઘરું લાગે ખરું ને?
હા, લાગે જ. ગીચ ગદ્ય, બદલાતી શૈલી, અજાણ્યા સંદર્ભો, હતાશા આવે, એમ થાય કે છોડી દઈએ.
પણ જો ટકી રહીએ તો
ધીમે ધીમે પાત્રો જીવંત થાય. સ્ટીફનની પીડા, બ્લૂમની એકલતા અને માનવતા, મોલીની સહજતા, એ બધું એટલું નજીકથી અનુભવાય કે ભાગ્ય જ ક્યાંય મળે. એ પાત્રો આપણા મિત્ર બની જાય જાણે.
અને એની સ્થાયી અસર શું થાય છે? મારા મતે એ આપણી દુનિયા જોવાની રીત બદલી નાખે છે.
કેવી રીતે?
રોજિંદા જીવનની સાવ સામાન્ય બાબતો, રસ્તા પર ચાલવું, જમવું, મનમાં આવતો કોઈ વિચાર, એ બધું અચાનક વધુ ગહન લાગવા માંડે. જાણે સામાન્યમાં છુપાયેલું અસામાન્ય દેખાય.
સાચી વાત. અને એ આપણને શીખવે છે કે દરેક માણસનું મન કેટલું જટિલ અને સમૃદ્ધ છે. જો આ ત્રણ પાત્રોના એક દિવસમાં આટલું બધું હોય તો આપણી આસપાસના લોકોના મનમાં શું ચાલતું હશે.
એ માનવતામાં આપણી શ્રદ્ધા વધારે છે, એની બધી ખામીઓ અને વિરોધાભાસો છતાં.
હા, અને અંતે એની વીરતામાં પણ.
તો અંતે આપણે એમ કહી શકીએ કે યુલિસિસ ખાલી એક પુસ્તક નથી, એ સાહિત્યની શક્યતાઓને વિસ્તારનારું, માનવ મનના ઊંડાણમાં ઉતરનારું એક સીમાચિહ્ન છે.
ભલે જટિલ હોય, પણ એની માનવીય સંવેદના, રોજિંદા જીવનનું ગૌરવ અને ભાષાની જે ઉજવણી છે, એ એને આજે પણ એટલું જ પ્રસ્તુત અને મહત્ત્વનું બનાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.